भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति योगी स्वान्तस्थमीश्वरम् योगी स्वान्तस्थमीश्वरम् वागर्थाविव संप्रुक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ हवे गई कालनी वात बाकी रहेली छे। रोज नवी नवी वातो चाले छे, भूलाती पण जती हशे, वळी नवी वातो पाछी चालू थाय। काले पूछवामां आव्युं हतुं के व्रत उपवास विषे कंई कहो तो सारू, એટલે આપણે કહ્યું કે આવતીકાલે કહીશું। વ્રત ઉપવાસ જૂના વખતથી ચાલ્યા જ આવે છે, વ્રત અને ઉપવાસ। આપણે ત્યાં શ્રીમદ ભાગવતની અંદર જોઈએ છીએ તો સમજાય છે, ધ્રુવજી ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી પ્રેરાઈને વનની અંદર ગયા મધુવન। અત્યારે તો મધુવનને મથુરા કહેવામાં આવે છે, ભાગવતના સમયમાં તેનું નામ મધુવન હતું। ત્યાં જઈને ભગવાનના દર્શનની કામનાથી પ્રેરાઈને ધ્રુવજીએ દેવર્ષિ નારદજી આપેલા મંત્રના જપને કરવાનો આરંભ કર્યો। યમુના નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરીને ધ્રુવજી નારદજીએ બતાવેલી વિધિ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય તે મંત્રના જપન કરવા લાગ્યા। મનની અંદર ભગવત દર્શનને માટેની તીવ્ર ભાવના વ્યાકુળતા હતી, એટલે પ્રથમ મહિને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરતા કરતા દેવર્ષિ નારદજીએ કેવળ વનની અંદર કુદરતી રીતે થનારા બોર ખાધા। શ્રીમદ ભાગવતમાં કયા પ્રમાણે પહેલે મહિને જ્યારે દેવર્ષિ નારદજીને ભગવાનના દર્શનનો દેવ દુર્લભ લાભ ના મળ્યો, ત્યારે બીજે મહિને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા પાંદડા ખાધા, ત્રીજે મહિને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા યમુના નદીનું પવિત્ર પાણી પીધું, છતાં પણ ભગવાનના દર્શન થયા નહીં, એટલે પછી ચોથે મહિને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા પાણી પણ પીવાનું બંધ કરીને કેવળ પવન ઉપર રહ્યા, પવન પ્રાશન કરવા માંડ્યું। તે છતાં પણ ભગવાનના દર્શનો થયા નહીં, એટલે પછીથી પાંચમે મહિને પવનને લેવાનું પણ બંધ કરી દીધું। પ્રાણાયામની ક્રિયા દ્વારા કુંભક પ્રાણાયામ કરીને પગના અંગૂઠા ઉપર ઉભા ઉભા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા ભગવાનના દર્શનને માટે ઉત્કટ હૃદયથી પ્રાર્થના કરવા લાગ્યા, ઝંખના કરવા લાગ્યા। ત્યારે તે વખતે શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે છે કે પાંચમે મહિને ભક્ત રાજ ધ્રુવને ભગવાનનું દર્શન, ભગવત દર્શન થયું। ધ્રુવજી તો એટલા મહાન વિદ્વાન પંડિત જ્ઞાની પણ નહોતા, ભગવાનના દર્શન થયા એટલે ભગવાને ભક્તરાજ ધ્રુવના કપોલ પ્રદેશ ઉપર એટલે ગાલ ઉપર પોતાના શંખનો સ્પર્શ કર્યો, અને શંખનો સ્પર્શ થતા વહેત જ ધ્રુવજી દિવ્યવાણીથી ભગવાનના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યા। આ બધી કથા શ્રીમદ ભાગવતની અંદર આવે છે। નામ જ ધ્રુવ છે, ધ્રુવ ધ્રુવ અને અધ્રુવ બે શબ્દો, ધ્રુવ એટલે ચોક્કસ, અડગ અને અધ્રુવ એટલે ચલાયમાન ચંચળ, ચોક્કસ નહીં તેવું. તો જ્યાં સુધી કોઈ પણ માનવ ચોક્કસ ન હોય, નિશ્ચયાત્મિકા બુદ્ધિવાળો ન હોય, ચંચલતાથી રહિત ના હોય, ત્યાં સુધી વ્રત થઈ શકે નહીં. પછી તે ભગવાનના દર્શનને માટેનું વ્રત હોય કે કોઈ પણ ગ્રહની શાંતિને માટેનું વ્રત હોય કે કોઈ પણ લૌકિક કે પારલૌકિક પદાર્થોની પ્રાપ્તિને માટેનું વ્રત હોય કે રોગ નિવારણ માટેનું વ્રત હોય, તપ હોય, પણ સૌથી પ્રથમ આવશ્યકતા વ્રત કરનારને માટે ધ્રુવ બનવાની છે. ધ્રુવ એટલે મનને મક્કમ કરવાની. ચંચળ મનવાળો માણસ કરી શકે. એક ભાઈ મારી પાસે પોતાના ધર્મપત્નીની સાથે આવ્યા. મને કે 11 ક્યારે આવે છે? મેં કહ્યું કે કરો છો? તો કે કરતો નથી, પણ હવે કરવાનો વિચાર છે. હવે 11 તો ગુરુવારે છે, 4 દિવસ પછી આવે. તો કે આ વખતે મારે 11 કરવી છે. મેં કોઈ જરૂર પડે, બહુ સારી વાત છે. એમના ધર્મપત્ની બેઠા હતા, એમણે કહ્યું તમારાથી નહીં થાય. જયારે જયારે તમે કહો છો કે હું એકાદશી કરવા માંગુ છું ત્યારે હું એ જ કહું છું, નહીં થાય. એટલે એમણે કહ્યું કે તું એટલે જ મારી વચ્ચે આવે છે દરેક વખતે, મને અનુમોદન આપવાને બદલે તું વિરોધ જ કરે છે. મારે વ્રત કરવું છે, તું કરે છે તો હું ન કરું કેમ? તું એકલી જ વૈકુંઠમાં જવાની છું. એમની ધર્મપત્ની વ્રત કરતા, એકાદશી વ્રત કરતી હતી. આ ભાઈને પણ કરવાની ઈચ્છા હતી. એટલે કે અમે હું પણ કરું. તો કે તમે કરો એ મને ગમે, પણ તમારું મન ધ્રુવ જેવું નથી. તો કે હું ધ્રુવ કરતા સવાયો છું એ બતાવું. આ એકાદશી મારે કરવાની. તો કહું કરો, કઈ વાત નથી. હવે એ ગયા. એકાદશીનો દિવસ આવ્યો અને તેમની પહેલા દશમનો દિવસ. દશમનો દિવસ આવ્યો એટલે ઘેર બહુ જ નજીકના મહેમાન આવ્યા, સંબંધી, 2 દિવસ માટે રહેનારા. હવે એના ધર્મપત્ની તો વર્ષોથી એકાદશી કરે, વ્રત કરે, નકોરડી વ્રત કરે. આ મહેમાન આવ્યા એટલે રસોઈ તો બનાવવી જ પડે ને. એટલે રસોઈમાં ને તે પણ નજીકના સગા એટલે પછી મિષ્ટાન્ન એમને માટે બનાવવા માટે રસોડામાં ધર્મપત્ની બેઠા. લગભગ 1 કલાક થયો એટલે પેલા ભાઈ જે હતા ધર્મપત્નીના ધર્મપતિ એ રસોડામાં ગયા કે વાસ કંઈક આવે છે આજે. વાસ તો આવે જ ને. તો કે આપણે કંઈક ગળ્યું કંઈક બને છે? તો કે બને, ગળ્યું બનવાનું છે અને ગળ્યાની સાથે ખવાય એવું કંઈક ખટમીઠું પણ બનાવવામાં આવશે, ચટણી પણ બનશે. કે ગળ્યું બને છે એટલે કયા શીરો કેવું કંઈ થાય છે? તો કે એવું જ સમજો. તમારે ક્યાં, તમારે તો આજે વ્રત છે. એટલે પેલા ભાઈ વિચારમાં પડી ગયા. એને પૂછ્યું કે ઘણી વાર એકાદશી હોય છે તો ડબલ આવે છે, તે આપણે બરાબર તપાસ કરીએ પંચાંગમાં, કદાચ કાલે પણ હોય. તો કે તમે તો પંડિતને ને બધાને પૂછેલું જ હતું ને, પછી નક્કી કર્યું છે. પંચાંગ પણ 1-2 જોયા. તો કે આપણી પાસે 1-2 પંચાંગ છે, પણ એ સિવાયના પાછા જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ ને સંદેશ પ્રત્યક્ષ પંચાંગ ને તે 2 નથી, એ સિવાયના બીજા છે, એમાં આપણે જોઈએ કદાચ 2 હોય. પડોશીઓને ત્યાં ગયા, એમને ત્યાંથી 2 પંચાંગો મળ્યા, જોયું, પણ એકાદશી એક જ. ઘણી વાર 2 આવે છે, કોઈ ભૂલી જાય એકાદશી એક, તેને માટે બીજો ચાન્સ એટલે બીજી પણ હોય. એક ગઈ તો બીજી તો છે. કરનારા તો પહેલી જ વહેલી તકે કરી લે કે સત્કર્મ વહેલું જ કરો, તો વિલંબડી શું કરવાનું, વહેલું જ કરી લે. એક જ એકાદશી છે, મેં નહોતું કહ્યું, મેં પંચાંગ જોયેલું નહોતું. એક જ એકાદશી. તો કે તે આજે જ આવી છે. તો કે આજે જ છે ભાઈ, અને તમારે આ એકાદશીનો આરંભ પણ આજથી જ કરવાનો છે. કે મહેમાન પણ આપણા ગઈકાલના જ આવેલા છે, એમની સાથે કોઈ જમનાર હોય તો સારું શોભે. તો કે ના, એવું કંઈ નહીં, મહેમાન તો બહુ જુદાર દિલના છે, જાણે છે કે આપણે એકાદશી છે, એકલા ખાશું, હું જ ખાવાની નથી, તમારે ક્યાં ખાવાનું છે? તો કે પણ આજે તો મિષ્ટાન શું કામ બનાવ્યું, કંઈક સાદું ભોજન હોત તો કાલે બને મિષ્ટાન. તો કે આજે તો આપણે જમાડવા પડે, બે દિવસ રહે એટલે મિષ્ટાન કરવું જ પડે. મનની અંદર આ રીતે ઉથલ પુથલ ધ્રુવ નહોતા કે બેસો હવે તમારા રસોડામાં શું કામ બેસવું છે, એકાદશી તમારી તો છે ત્યાં બેસો, પાણી પીવું હોય તો કહેજો, કારણ કે તમે તો પાણી પર કરવાના છો. બેઠા 12 વાગ્યા, જમવાનો ટાઈમ થયો, મહેમાન જરા બહાર ફરવા ગયેલા, મોડા આવ્યા એ પાછા રસોડામાં ગયા કે આજનો દાડો ન કરું તો ના ચાલે. તો કે એમ તો તમે આખી જિંદગી ના કરો તો ચાલે, એમાં વળી તમને કોણે બાંધ્યા હતા, તમે જ મહારાજની પાસે યોગેશ્વરજીની પાસે કહી આવ્યા કે મારે એકાદશી હવે કરવી જ છે, તો એમની આગળ મોઢું તમારું શું રહેશે. તો કે યોગેશ્વરજી તો બહુ ઉદાર જેવા દેખાય છે, બહુ આમ કડક ટાઈપ ના નથી, કહીશ કે ભાઈ શિરો થઈ ગયા. તો કે તો પછી ખાઈ લો, આમ તમે નહીં ખાવ તો તમને સ્વપ્ન શીરા ના જ આવવાના આવ્યા, આજે ઊંઘમાં પણ શીરો શીરો ને કરતા ખાઈ લો ખાવો હોય તો, અને મનને મક્કમ રાખી શકતા હોય તો ના ખાવ. તો કે નાદનો દાડો ખાઈ લો, હવેની એકાદશી 15 દાડા પછી તમે આવવાની જ છે, તો બીજી એવું કરીશ. ખાધો, બીજું પણ ખાધું, સૂતા, મોડા ઉઠ્યા અને સાંજના સત્સંગમાં પછી આવ્યા, પ્રવચનમાં આવ્યા. મેં કહું કેમ આજે તો મોઢું તમારું સુકાયેલું થતું હશે અંદરથી, તો કે ના શોષ પડે છે પાણી પીવાનો, પણ કઈ વાંધો નહીં, ઉપવાસ પહેલો તમે કરો તો પાણીનો કેટલીક વાર શોષ પડે, તમારે સાકરના ગાંગડા રાખવા. ત્યારે એમના ધર્મપત્નીએ કહ્યું કે આને પાણીનો શોષ એટલા માટે પડે છે કે માલ ખાતેલો છે આજે, ઉપવાસ હતો. એના શીરો ને પછી બધી કથા કઈ કામ જ થયું, એને ખાધું, એવું શું કરું, મેં કે નથી ખાધું, હું જે જાતના ઉપવાસ કરું છું તે જાતનો જ ઉપવાસ મેં રાખ્યો છે. મેં એટલે જ કહેલું કે તમે ઉપવાસ નહીં કરી શકો, પણ તમે ચીડાઈ ગયેલા મારા, પણ હું તમારો સ્વભાવ જાણું છું, ઘણી વાર તમે કરવાની તૈયારીઓ કરી છે અને પછી ભાગ્યા છે. મન મક્કમ હોય તો વ્રત થાય, મન મક્કમ હોય તો તપ થાય, મન મક્કમ હોય તો ઉપવાસ થાય, મન મક્કમ હોય તો કોઈ પણ વસ્તુનો ત્યાગ થાય, મક્કમ મન ન હોય તો કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક કાર્ય આગળ વધી શકતું. એટલે આપણે વ્રતો પણ જુદી જુદી જાતના કહ્યા, એકાદશી વ્રત કહ્યું છે, બીજા વ્રતો કયા છે તે પણ જુદી જુદી જાતના, કે જુઓ નકોરડા પણ કરી શકાય, પાણી પણ એમાં નહીં પીવાનું, બોલી પાણી ન પીવું તે દિવસે પાણી પડ્યું, પાણી વગરના ઉપવાસ, એને નિર્જલા વ્રત, નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. તે પણ માણસો મનમાં ને અર્થો કરે છે નિર્જલાના પણ. એક ભાઈએ મારી પાસે આવીને કહ્યું કે આજે મેં નિર્જલા જ કરી એકાદશી, બહુ સારું, પણ બોલવાની શક્તિ તમારી સારી છે. નિર્જલાના કરનારાઓ મેં જોયા છે, સાંજ પડે ત્યાં સુધી જરા બોલવાની શક્તિ ઓછી થઈ જાય, તમે તો બહુ સારું બોલો છો. એટલે એમની સાથે એમનો જે યુવાન છોકરો હતો મોટો, એણે કહ્યું કે એમણે નિર્જલા કરેલી જ છે, પણ નિર્જલા એટલી સરસ રીતે કરી છે કે પાણી એમણે લીધું જ નથી. કે બરાબર, પાણી મેં નથી, તમે કોઈ બીજું કાંઈ લીધું છે? તો કે પાણી સિવાયનું બીજું બધું લીધું છે, નિર્જલા એકાદશી એમાં જલ નહીં લેવાનું, દૂધ લેવાય, ચા લેવાય, ખાવાનું ખવાય, ફળ લેવાય, મીઠાઈ લેવાય, એકલા પાણી સિવાય બધું લેવાય, એટલે નિર્જલા એકાદશી. તો નવા નવા ભાષ્યકારો, નવા નવા વ્રતોના અર્થઘટનકારો પાકે છે અને સગવડિયા અર્થો કરે. ખરેખર તો એમાં કાંઈ જ નહીં લેવાનું, દૂધ નહીં, મીઠાઈ નહીં, ફળ નહીં, ખાવાનું પણ નહીં અને પાણી પણ નહીં લેવાનું. એવી જે એકાદશી છે, એવું જે વ્રત છે, તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે. તો આવું વ્રત કોણ કરી શકે? ધ્રુવજી જેવું વ્રત કોણ કરી શકે? કે ભાઈ પહેલે મહિને બોર ખાતા, બીજે મહિને પાંદડા ખાતા, ત્રીજે મહિને યમુનાનું પવિત્ર પાણી પીધું, ચોથે મહિને પવન પ્રાશન કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કર્યા, કોણ કરી શકે? જેને લગન હોય, ઉત્કટતા હોય, જેનું મનોબળ મક્કમ હોય તે કરી શકે, બીજું તો કંઈ કરી શકે? ઘણી મુશ્કેલ વાત છે. એટલે આપણે ત્યાં જુદી જુદી જાતના વ્રતોની વિધિઓ બતાવી કે ભાઈ તમારે મંગળવાર કરવો છે, શનિવાર કરવો છે, ગુરુવાર કરવો છે, તો એકવાર જમીને કરો. આપણે કે એકવાર જમવાનું ભાવતું નથી, ભૂખ લાગે છે, રોજનું ખાધેલું, તો કે એકવાર મીઠા વગરનું ખાઈ, એ રીતે ધીરે ધીરે આપણને ટેવાવવામાં આવે, પ્રેક્ટિસ પાડવામાં આવે છે. આપણે કે એકાદશી એમ થાય નથી, અમારાથી થાય એવી નથી, તો કે કઈ નહીં, એક વાર જમીને કરો, એમાં ભાત ન ખાતા તમે, એક વાર જમીને એકાદશી કરો, ચાલો સાંજના પછી ના ખાતા, દૂધ પીઓ, ચા પીઓ, આવી રીતે એકાદશી કરો. પછી ધીરે ધીરે જેમ જેમ ટેવાય છે માણસ, તેમ તેમ તેને કહેવામાં આવે છે કે હવે ફરાળ પર રહીને એકાદશી કરો, અનાજ ન લેતા. અને ફરાળ પણ એવું લેજો કે જેમાં ઘીનો ઉપયોગ ન થયો, માવાનો ઉપયોગ વધારે ન થયો, તેવું ફરાળ તમે લો એક વાર, એક જ વસ્તુ. પછી એને એમ કહેવામાં આવે છે કે હવે જો તમે ટેવાઈ ગયા છો અને તમારી શક્તિમાં તમને વિશ્વાસ છે, તો પછીથી ચાલો હવે તમે ફરાળ પણ મૂકી દો, એકલા ફળ લઈને, એકલું દૂધ લઈને તમે ઉપવાસ કરો. પછીથી જયારે એવી પણ એને ટેવ પડી જાય છે, એટલે થોડા દિવસ પછી કહેવામાં આવે છે કે હવે ફળ પણ ન લેતા, દૂધ લો, છાશ લો, દહી લો, ચા લો, બીજું કંઈ જ હવે તમે લેતા નહીં. અને તે પણ પાંચ પાંચ મિનિટે ના લેતા, પણ દિવસમાં ત્રણ વાર ચાર વાર નક્કી કરો, તે પ્રમાણે થોડું થોડું તમે લીધા. પછીથી જયારે માણસ વળી પાછો આગળ ચાલે ને એનો બહુ ઉત્સાહ હોય, તો કહેવામાં આવે કે હવે તમે પાણી પર વ્રત કરો, અને તે પછી નિર્જલાનો પીએચડીનો ક્લાસ આઈએએસનો એ પછીથી નિર્જલા વ્રતવાળાને ત્યાં મોકલવામાં આવે. તો ધીરે ધીરે માણસને ટેવ પડે છે, ધીરે ધીરે ટેવાય છે. શરીર પરનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, જીભનો સંયમ, બધા જ સંયમો તે દ્વારા સિદ્ધ થતા જાય છે ઉપવાસો દ્વારા. આવું ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસોને માટે વિશાળ અવકાશ, સ્કોપ મૂકવામાં આવ્યો છે. એકવાર જમવાથી માંડીને પાણી પણ નહીં તેવા નિર્જલા ઉપવાસોને વ્રતો ભારતીય સંસ્કૃતિએ મૂક્યા, અને માણસ ધીરે ધીરે આગળ ચાલે છે. મુસલમાન ભાઈઓને જોજો તો એ લોકો પણ રોજા કરે છે, ઉપવાસ કરે છે. જૈન ભાઈઓને જોજો, પાણીને ઉકાળે છે, પાણી જેટલું પીએ છે, દિવસો સુધી ઉપવાસો કરતા દેખાય છે. બધા માણસો આટલું બધું ન પણ કરી શકે. શ્રીમદ રાજચંદ્રજીનો ફોટો જોજો તમે, તાડકા જ બધા દેખાય છે, પાસળીઓ જ દેખાયા કરે છે, એકદમ કૃષ્ણ ઉપવાસો કરીને થઈ ગયું છે. તો બધા માણસો આવું નથી કરી શકતા, એટલું બધું મનોબળ નથી. એટલે ધીરે ધીરે તેમને ઉપવાસની ટેવ પાડવામાં આવે, ઉપવાસનો અભ્યાસ પાડવામાં આવે છે. અને ઉપવાસનું લક્ષ્ય હંમેશા સમજવાનું હોય છે. ઉપવાસથી શરીરને લાભ તો થાય, શરીરને લાભ થાય. આમ આપણે રવિવાર શનિવારે એકવાર રજા નોકરી પર પણ રાખીએ, તો એક દિવસ પેટના બધા જ અવયવોને રજા, પંદર દિવસે એકવાર, એકાદશી છે એ રજાનો દિવસ છે. એટલે જે ભેગું થયેલું છે શરીરની અંદર દ્રવ્યો, જેનો નિકાલ બરાબર થયેલો નથી, તેવું દૂષિત દ્રવ્યો એકવાર ઉપવાસ કરવાથી શરીરને તો લાભ થાય છે, પણ તે લાભ આપણે પહોંચાડવો હોય તો એ તો તે પણ લાભ થતો. અમારે ત્યાં એક બેન આવેલા, એ બેન એટલા માટે આવ્યા કે મારે તમને ખાસ ભલામણ કરવાની. શું ભલામણ કરવાની? તો કે તમારા પ્રવચનમાં અમારા ઘરના બધા જ માણસો આવે છે, મારા પતિ આવે છે, સસરા આવે છે, દિયર આવે છે, જેઠ આવે છે, બધા. તમે કૃપા કરીને આ લોકોને ભલામણ કરો કે હવે એકાદશી કરે નહીં. બેન એમ કેમ પૂછો? તમારા ધર્મમાં તો એકાદશીનો મહિમા બહુ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હતા, એટલે એમાં તો એકાદશીનો મહિમા બહુ છે. તમે કહો તમે આમ કેમ કહો છો? તો કે મારે કહેવું પડે છે, શું કરવું? આડા દિવસોમાં ઘણી નિરાંત મારે હોય, કારણ કે કુકર મૂકી દેવાનું, દાળ ભાત મૂકી દેવાનું, રોટલી શાક. આડા દિવસોમાં કોઈક વાર કંટ્રોલ આવ્યો તો દાળને બદલે કઢી કરીએ, કોઈક વાર કંઈક બીજું કરીએ. પણ આ એકાદશી આવી એટલે દસમના દિવસથી જ ઉપાધિ શરૂ થઈ જાય છે ગરબા. કારણ કે આપણે સાંજના પીરસીએ એટલે કે જરા સરખું પીરસ જો, કાલે મારે ઉપવાસ છે. દસમના દિવસથી જ આ રાતથી ચર્ચા ચાલુ થઈ, એટલે બે રોટલી વધારે ખાય. અગિયારસ થઈ એ પહેલા જ રાતથી ચર્ચા થાય, કાલે શું કરશો, કાલે ફરાળમાં શું. અગિયારસના દિવસથી જ મારે રસોડામાં બેસવાનું હોય, વધારે કલાક એમાં જાય, કારણ કે ફરાળનું લિસ્ટ ઘણું જ લાંબુ. એમાં રાજગરાનો શીરો પડાવી જાય, પૂરી પડાવી જાય, દબકા પડાવી જાય, ભજીયા, એ પછી કઢી પણ આવી જાય, સામાનો ભાત પણ આવી જાય, વળી શ્રીખંડ પણ બજારમાંથી લાવવાનો હોય, આ બધું જ થાય. એટલે પેટ બગાડવાનો ધંધો સુધારવાને બદલે કે હું તો રસોડામાંથી ઊંચી આવતી જ નથી. અને તે પછી પણ એ લોકો કે જોજો હા આજે એકાદશી ઉપવાસ છે, સાંજને માટે થોડું રાખજો, પાછા મારે ફરાળ છે. એટલે આટલું બધું ખાધા પછી વળી પાછું સાંજને માટે થોડુંક રાખવાનું, એ સાંજના પાછા ખાય. અને પછીથી જો ન રાખ્યું હોય, વધ્યું ન હોય, તો કે જરા ગરમ ગરમ બટાકાનું શાક જ બનાવી લો, શું વાંધો છે. એટલે એ પાછું બટાકા શક્કરિયા વાયડા તે બનાવી લેવાના. અને પછી કે જુઓ આજે ઉપવાસ છો, કાલે જરા હરખું ભોજન કરજો, બારસને દાડે ઉપવાસ શીલાને ખાવાનું છે, એટલે પાછું બારસને દાડે મિષ્ટાન. એટલે પેટને સુધારવાને બદલે પેટને બગાડવાની પ્રવૃત્તિ. એટલે હું કહું છું જરા અમને કહોને કે સરખો ઉપવાસ કરવો હોય તો કરે, નહીં તો એકાદશી કરે. તો ભાઈ આવું આવું છે ભાઈઓને કહ્યું તો કે અમારા ધર્મમાં બીજું બધું ખરું, પણ ભૂખે રહેવાનું કહ્યું નથી. આ અમારે અમારે તો ખાવાનું. એકાદશી એક જ દાડો એવો આવે જેમાં નવીનતા ખાવામાં મળે, અને તે અમે જવા દઈએ? અમારે તો ખાવાનું. તો દશમને દાડે નવીનતા ખાઓ, નવમને દાડે નવું બનાવો, એકાદશીને દાડે તો સરખું તમે વ્રત જ કરો. પણ તેમના મનમાં પેસતું નહોતું. એટલે શરીરની સ્વસ્થતા જે વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે તે પણ સચવાય નહીં જો આપણે સાચવીએ નહીં તો. પછી મનની સ્વસ્થતા છે. ઉપવાસ જે છે, વ્રત છે, એ કેવળ શરીરને સારું કરવા માટે નથી. શરીર તો સરખું થાય જ છે. અમારા માતાજીને સંગ્રહણીનો ભયંકર વ્યાધિ લાગુ પડે. સંગ્રહણી ઉપરા ઉપરી મરડો થયા જ કર્યો. સારા સારા ડાક્ટરો અને વૈદ્યોની દવાઓ કરાવી મહિનાઓ સુધી મટે જ નહીં. છેવટે પછીથી અમદાવાદની અંદર એક એવા વૈદ હતા સારા, એને કહ્યું કે જુઓ બધું મૂકી દો, તમારે જો સારા થઈ જવું હોય, મરડાને બંધ કરી દેવો હોય તો કોઈ દવા કામ નહીં કરે, તમે ખોરાક બંધ કરી, કેવળ છાશ પર તમે રહો, દિવસો સુધી છાશ એકલી જ પીવાની તમારે. અને માતાજીએ તે રીતે છાશ પર રહેવાનું ચાલુ કર્યું. તે વખતે એટલી બધી શક્તિ નહોતી એમની, છતાં પણ ચાલુ કર્યું તો કેટલાય દિવસો પછી મરડો સદંતર હતી. પછી આખી જિંદગી સુધી એમને મરડો થયો. મને પેટની તકલીફ ઘણીવાર રહેતી, હિમાલયમાં જુદા જુદા પાણી પીવાને લીધે પેટની તકલીફ રહેતી હતી, પણ ઉપવાસ મેં ચાલુ કર્યા, મારા જીવનમાં કરવા પડ્યા. મારે મેં ઉપવાસ શરીર સુધારવા માટે કર્યા નથી, મેં જે ઉપવાસ કર્યા છે તે પ્રભુના દર્શન માટે કર્યા, ધ્રુવની પેટે દર્શન માટે કરેલા છે. અને તે દર્શન માટેના ઉપવાસ મેં કર્યા તો તેનાથી શરીરને પણ લાભ. ઘણા કડક ઉપવાસ, એકલા પાણી પરના ઉપવાસ, પાણી પણ કેટલું નાવા જઈએ ત્યારે ફક્ત પાંચ જ આચમન, પાંચ જ વાર આચમન ઝરણાના પાણીનું લેવાનું બસ આખા દિવસમાં. અને તેવા ઉપવાસ એટલે 31 દિવસના ઉપવાસો, શરૂઆતના ઉપવાસો 31 દિવસ. નવરાત્રીના આસો સુધી કમથી શરૂ થયેલા ઉપવાસ ભાઈબીજ સુધી ચાલેલા. ત્યારે જગદંબાના દર્શન થયા એને લીધે વાતો થઈ, ભાઈબીજને દિવસે ઉપવાસ સફળ થયા હતા. અને તે પછી 12 વર્ષ સુધી મેં પાણી ઉપર ઉપવાસો કર્યા. એકવારના અમારા પાણી પરના ઉપવાસો તો મા સર્વેશ્વરીને ત્યાં જ થયા, સુરતની અંદર. હમણાં જ હજુ થોડા વખત પૂછી ગયા તો મા સર્વેશ્વરીએ પણ ઉપવાસ કર્યા. ત્યાં આગળ નવરાત્રીમાં 9 દિવસ પાણી પર એમણે પણ ઉપવાસ કર્યા, અને પાણી પર મારા પણ ઉપવાસો ત્યાં ચાલ્યા. તો આ ઉપવાસો કરવાથી દર્શનોના અનુભવો તો થયા જ, કેટલીક દિવ્ય શક્તિઓ આપોઆપ આવવા લાગી, નિદ્રા ઉપર પૂર્ણ વિજય થઈ ગયો, સમાધિ અવસ્થામાં સહેલાઈથી પ્રવેશ કરવાને માટેનું બારણું ઉઘડી ગયું, આવા બધા તો લાભો થયા જ મને. પરંતુ જે પેટના વિકારો થતા હતા તે પણ પૂર્ણપણે મટી ગયા, આપોઆપ મટી ગયા. એટલે ઉપવાસ શરીરને માટે પણ ઘણા ઉપયોગી સાબિત થયા, મનને માટે પણ ઉપયોગી સાબિત થયા, અને આત્માને માટે, આત્મવિકાસને માટે પણ ઘણા ઉપયોગી સાબિત થયા. એ ઉપવાસનો અર્થ જ તે થાય છે. ઉપ એટલે સમીપ, નજદીક, વાસ એટલે વસવું. જે ક્રિયા દ્વારા આપણે પરમાત્માની સમીપમાં વસી શકીએ, આપણું મન પરમાત્મામય બને, આપણું મન સાત્વિક થાય, આપણું મન પવિત્ર બને, તેવી જે ક્રિયા છે એ ઉપવાસ છે. અપવાસ આપણે માનીએ, અપ બગાડી નાખીએ ને આપણે પરમાત્માની પાસે બેસવાનું છે. તો જે દિવસોમાં આપણે વ્રત હોય છે, ઉપવાસ હોય છે, તે દિવસોમાં શાસ્ત્રો કહે છે સંયમ પાળવો જોઈએ. તે દિવસોમાં શાસ્ત્રો કહે છે અસત્ય ભાષણ ન કરવું જોઈએ. તે દિવસોમાં શાસ્ત્રો કહે છે ભૂલે ચૂકે પણ ક્રોધ ન કરવો જોઈએ. જ્યારે આપણું વ્રત ચાલતું હોય, જ્યારે આપણે ઉપવાસ કરતા હોઈએ એક દિવસના અથવા વધારે દિવસના, તે દિવસોમાં આપણે કોઈ પણ વાર કટુ વચન ન બોલવું જોઈએ, કટુ ભાષણ ન કરવું જોઈએ, કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન આપણે આપણા જીવનમાં ન કરવું જોઈએ. તે દિવસોમાં આપણે પલંગો ગાડલાઓનો ત્યાગ કરી નીચે ધરતી પર સુવાને માટે અભ્યાસ કરવો જોઈએ અને તે દિવસોમાં અન્ન ન ખાવું જોઈએ તેમ કહેવામાં આવે છે. સંયમનું પાલન પરિપૂર્ણપણે પણ કરવું જોઈએ. કામક ક્રોધાદી વૃત્તિઓ પોતાના જીવનમાં જોર ન પકડે એને માટે આપણે સાવધાન રહેવું જોઈએ. તો વ્રતની સાથે સાથે આ રીતે આપણે નીતિમત્તાને વણી લીધેલી છે, સાંકળી લીધેલી છે. એટલે વ્રત એક બાજુ શરીરને ઉપયોગી થાય છે અને બીજી બાજુ વ્રત આપણા મનને પણ ઉત્તમ અથવા સાત્વિક કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આપણે પ્રભુના દર્શનની લગન લાગે ત્યારે તો પછીથી ભગવાનના દર્શનને માટે આપણને એમ થાય છે કે શરીર ભલે પડે પણ જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આપણે અન્ન લેવું નથી, ભલે શરીર ખલાસ થઈ જાય. જ્યારે પ્રેમ પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે વ્રત આપોઆપ ચાલુ થઈ જાય છે. મને મારા જીવનમાં એવી રીતે ઘણી વાર ઉપવાસો કરવાને માટેના અવસરો આવ્યા. એકવાર મેં લગભગ 1.5 થી 2 મહિના સુધી હિમાલયમાં કેવલ એકવાર થોડું દૂધ પીને એટલા માટે ઉપવાસ કર્યા કે મારે કોઈ દિવ્ય સિદ્ધ પુરુષના દર્શનની ઈચ્છા હતી. જે સિદ્ધ પુરુષ મને બહુ સહેલાઈથી સાધનાના માર્ગમાં આગળ વધાર્યા. તો 1.5 મહિના સુધી મૌન વ્રત રાખીને 65 જેટલું દૂધ પીને મેં હિમાલયમાં વ્યતીત કર્યું અને તેના પરિણામે મને તેવા સિદ્ધ પુરુષનું દર્શન થયું. જ્યારે મેં જગદંબાના દર્શનને માટે ઉપવાસ શરૂ કર્યા તો તે વખતે પણ ઈશ્વરે પહેલા કસોટી તો કરી છે. કુટીર એકલી મારી જંગલમાં આ વખતે માં સર્વેશ્વરીએ તે કુટીર જોઈ દેવપ્રયાગમાં એકાંત જંગલમાં નાની સરખી કુટીર. માતાજી તે વખતે મારી સાથે રહેતા નહોતા, એ તો ઘેર રહેતા હતા. પછી માતાજી તો 10 વર્ષ હું એકલો હિમાલયમાં રહ્યો પછી મારી પાસે રહેવા આવ્યા હતા. તો ત્યાં એકલો હું રહેતો હતો. મૌન વ્રત મેં ધારણ કરેલું, જ્યાં સુધી ઉપવાસ ચાલે ત્યાં સુધી બોલવું નહીં, મૌન વ્રત. ત્યાં સુધી ક્યાંય બહાર જવું નહીં, એક જ સ્થળમાં બેસી રહેવું. ત્યાં સુધી રાત્રે સુવાનું નહીં, બેસીને રાત પણ પસાર કરવાની, બેસીને દિવસ પણ પસાર કરવાનો, આવા મક્કમ નિર્ધારો મેં કરેલા. પણ જુઓ પ્રભુ કેવી કસોટી કરી. હજુ તો મેં ઉપવાસ કરવાનો સંકલ્પ જ કર્યો કે આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે તો આપણે પાણી પર ઉપવાસ કરીશું અને પાણી પણ કેટલું પીશું, ફક્ત 5 આચમન જેટલું પાણી સ્નાન કરતી વખતે લઈશું, દિવસમાં એકવાર, પછી નહીં લઈએ. આજે મેં સંકલ્પ જ કર્યો. ત્યાં સાંજનો વખત થયો એટલે એક છોકરો આવ્યો, હાથમાં થાળ મૂક્યો, એની અંદર પેડા, એના ઉપર રૂમાલ. મને કે મારી માને ખબર પડી કે તમે નવરાત્રી વ્રત કરવાના છો. લખવા તો કે મારી માએ આ અમારે ત્યાં ગાય છે એનું તાજું દૂધ એના પેડા બનાવીને તમારે માટે મોકલ્યા છે અને વ્રતના દિવસોમાં તમે આ પેડા લઈ શકો. એમને એમ કે વ્રત કરશે એટલે ફરાળ તો કરવા. તો મેં એને કહ્યું કે ભાઈ મારું વ્રત આવું નથી, હું તો વ્રતના દિવસમાં કોઈ ફળ લેવાનો નથી, કાંઈ ફરાળ કરવાનો નથી, કશું જ નહીં, પાણી જ લેવાનો, દૂધ પણ નથી લેવાનું. તો કે શા માટે પણ એવું કરવું છે તમારે, એવું કષ્ટ શા માટે વેઠવું છે, અમારા ઘરના જ બનાવેલા પેડા છે, રાખો ને. મેં કહ્યું ના તમે લઈ જાઓ, ઘરમાં બધા વાપરજો. તો કે ના લાવેલો હું નહીં લઈ જાઉં, થાળી મૂકીને જતો રહ્યો. મનોબળની કેટલી કસોટી. બીજો કોઈ માણસ હોય તો એને થાય કે ચાલો ને 1-2 દાડા ખાઈ લઈએ પછી પાણી પર પાછા ચલાવશું. આગળ સામે પેડા પડ્યા છે અને તમારે પાણી પર ઉપવાસ કરવો. મનોબળની ભયંકર કસોટી છે. એ પેડા રહ્યા ત્યાં. હવે કોઈ માણસ પણ ત્યાં આવે નહીં જેને આ પેડાઓ આપો. પેલો છોકરો તો મૂકી દો. પાંચમો દિવસ થયો એટલે ઋષિકેશના એક વેપારી દેવપ્રયાગમાં શહેરમાં હું રહેતો હતો ત્યાં આવ્યા અને એ મારા દર્શન કરવા માટે આવ્યા એટલે ઋષિકેશથી ફળનો મોટો કરંડીઓ લઈને આવેલા. એ લાવીને મારે ચરણે મૂક્યો. કેમ કે બાપજી આ તમારે માટે છે. મેં કહ્યું ભાઈ મારે તો ઉપવાસ ચાલે છે, લખીને મેં કહ્યું હું ફળ પણ લેવાનો નથી. તો કે શા માટે એવું કષ્ટ વેઠવું છે, ફળ તો ખવાય એમાં શું વાંધો છે. એમાંથી થોડા ફળ મેં એમને આપ્યા. તો કે ના બધા હું નહીં લઉં, રાખો તમે, જયારે ઉપવાસ છૂટે એક બે દિવસમાં તો છૂટશે ત્યારે ખાજો, અત્યારે ના ખાવા હોય તો. હવે એ કરંડીઓ પણ મૂકીને ભાઈ ગયા. એક બાજુ ફળનો કરંડીઓ છે, એક બાજુ પેંડા છે, ખાવાની સંપૂર્ણ આઝાદી છે, બધું જ છે, પણ મનોબળ મક્કમ છે એટલે મેં તેનો પ્રયોગ કર્યો. અને બે ચાર દિવસ પછીથી ત્યાં આગળ પર્વતના કેટલાક છોકરાઓ આવ્યા મને મળવા માટે, તો તેમને મેં આ ફળો અને પેંડા આપી દીધા. મેં તો નિર્ધાર કર્યો કે પાણી સિવાય કાંઈ પણ લેવું નહીં, જ્યાં સુધી જગદંબાના દર્શન ન થાય ત્યાં સુધી કાંઈ પણ લેવું નહીં. જો નાની નાની વાતોમાં માણસો ઉપવાસ કરે છે. આપણા દેશમાં ભાષાવાર પ્રાંત રચનાઓ થઈ. ભાષાવાર પ્રાંત રચના શું કામ થઈ? ઉપવાસની આગળ સરકાર ઝૂકી પડી. સૌથી પ્રથમ તો આંધ્રપ્રદેશની રચના માટે એક રાજકર્તાએ, રાજકીય પુરુષે ઉપવાસ કર્યો. તે વખતે નહેરુની સરકાર હતી. તો એની આગળ એ લોકોને એમ થયું કે આને આપણે સાંત્વન આપવું જોઈએ. આંધ્રપ્રદેશ કરવા માટે એને થોડુંક સાંત્વન આશ્વાસન એ લોકોએ આપ્યું કે અમે પાછળથી વિચાર કરીશું. રાજકારણમાં પડેલા ઘણા માણસો ઉપવાસનો આધાર લે છે. ગાંધીજી લેતા હતા. હિન્દુ મુસલમાનો વચ્ચે કાંઈક ઉલ્લડો થતા ગાંધીજી તરત ઉપવાસ કરતા. ઉપવાસ એમને અનુકૂળ આવતા નતા. ત્રણ ચાર દિવસમાં તો ઉપકા હતા, ઉલટીઓ થતી, ડાક્ટરોને બોલાવવા પડતા, ના બધું થતું હતું. છતાં ગાંધીજી ઉપવાસ કરતા એટલે નેતાઓમાં હલચલ થઈ જતી. બધાને એવું થતું કે ગાંધીજીના ઉપવાસ વહેલી તકે પૂરા કરાવી દો. એટલે બધા નેતાઓને ભેગા કરાવીને ફોર્મુલા ઉભી કરે, નિવેદન બહાર પડે એટલે ગાંધીજીને આશ્વાસન મળતું અને ઉપવાસ પૂરા થતા. હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન તો કાંઈ ઉકલતો નહોતો, પણ ગાંધીજીને કામ ચલાવવા આશ્વાસન મળતું. કામ ચલાવ પાટાપિંડી થતું. તો વળી થોડા વખત પછી ગાંધીજીને ઉપવાસ કરવાની પાછી ઈચ્છા થતી. રાજકીય હેતુઓ માટે ઉપવાસનો આધાર આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં લેવાયો, ઘણા વખત સુધી લેવાયો. પરંતુ પરમાત્માને માટે, જેમ આપણા શાસ્ત્રોમાં આપણે જોઈએ, ભાઈ ધ્રુવજીએ ભગવાનના દર્શન માટે ઉપવાસ કર્યો, કે પાર્વતીએ શંકરના ઉપવાસ દર્શન માટે, શંકરને વરવાને માટે તપ કર્યું પાર્વતીએ, તેવી રીતે કોઈ ભક્તે પ્રભુના દર્શનને માટે ઉપવાસ કર્યા હોય તેવું હમણાં હમણાં સાંભળવા મળ્યું. તુકારામે કર્યા, નરસિંહ મહેતાએ કર્યા. હમણાં હમણાંના ભક્તોના જીવનમાં તેવું બહુ દેખાતું નથી. પણ પરમાત્માના દર્શન માટે પણ માણસ ઉપવાસ કરી શકે. જેમ રામકૃષ્ણદેવને ઈચ્છા થઈ કે જ્યાં સુધી જગદંબાનું દર્શન ન થાય, ભગવાનનું દર્શન ન થાય, ત્યાં સુધી ખાવાનું ગમતું જ નહોતું એમને. ઉપવાસ કરવા પડતા નહોતા, ઉપવાસ થઈ જતા હતા. ખાવાનો અભાવ થઈ જતો હતો. દર્શન વગર શું ખાવું? શરીરને શું પોષણ આપવું? આપણે તો દર્શન પહેલા જોઈએ. પ્રેમ એટલો બધો પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે માણસની એવી અવસ્થા થાય છે. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ કે ભાઈ કોઈ છોકરો જતો રહ્યો. નાની જ વાત છે કે છોકરો ઘરમાંથી જતો રહ્યો, પણ એના માતા પિતા પછી જાહેર ખબર આપે છાપામાં, અને એ જાહેર ખબરમાં છપાવે ચી ભાઈ, છોકરાનું નામ પરેશ હોય તો છપાવે ચી ભાઈ પરેશ. તો ઘરમાંથી કોઈને પણ કયા વગર જતો રહ્યો છે ત્યારથી તારા માતા પિતા કલ્પાંત કરે છે. એમને ખાવાનું પણ ભાવતું નથી, ઊંઘ પણ આવતી નથી, તારી ચિંતા કરે છે. માટે તું જ્યાં હોય ત્યાંથી પાછો આવજે, તને કોઈ ઠપકો નહીં આપે. સાધારણ સંસારના માતા પિતા છે. છોકરો બહાર ગયો છે થોડા વખત માટે કયા વગર, તો કેવી અસર થઈ ગઈ, ખાવાનું પણ છૂટી. ભક્તને પણ આ જ રીતે એમ લાગે છે કે ભગવાન મને મૂકીને ચાલ્યા ગયા છે, હું ભગવાનને જોઈ શકતો નથી. તો એને એકદમ આટલો બધો પ્રેમ થઈ જાય છે, ખાવાનું પણ ગમતું નથી, ઊંઘવાનું પણ ગમતું નથી, સંસારના પદાર્થોમાં રસ લાગતો જ નથી. તો તે જે ઉપવાસ થાય છે પ્રેમના પરિણામે સહજ થઈ જાય છે, ઉપવાસ કરવા પડશે એવી મારી દશા થયા હતા. એટલે 31 દિવસ સુધી ઉપવાસ થયા, સંકલ્પ જ કરેલો કે ભલે ને વધારે દિવસો ચાલે, શરીર પડી જાય તો શું, કઈ વાંધો નહીં. પણ 32મા દિવસે પછી મને ઈશ્વરે મા રૂપે દર્શન આપ્યા, જગદંબા રૂપે દર્શન આપ્યા, ઉઘાડી આંખે વાતો કરી, બધું કર્યું. 1.25 કલાક સુધી લગભગ જગદંબાનું સ્વરૂપ મારી પાસે રહ્યું અને પછી જગદંબા દ્રશ્ય થઈ ગયા. આવી રીતે અનેક વાર, એ પછી પણ 12 વર્ષ સુધી મારે નવરાત્રી આવે એટલે ઉપવાસ કરવાના છે, કાળે પણ ઉપવાસ ચાલે. એ ઉપવાસ કેટલા દિવસ ચાલે કંઈ જ કહેવાય, 30 દિવસ ચાલે, 40 દિવસ ચાલે, 50 દિવસ ચાલે, કંઈ જ કહેવાય. જ્યાં સુધી મારી ભાવના પૂરી ન થાય, જ્યાં સુધી પરમાત્માની સૂચના ન મળે, ત્યાં સુધી ઉપવાસો કર્યા. મક્કમ નિર્ધાર, એ વખતે શરીર સામે જોવાનું. માતાજી મારી સાથે રહેતા હતા તો તે પછી રસોઈ બનાવી લે પોતાની, બંને વાર બનાવી લે. હું એવો આગ્રહ રાખું કે તમારે બંને વાર રસોઈ બનાવવી, ઠંડુ સાજના ખાવું નહીં, બંને વાર બનાવી લેતા. એક બાજુ મારા ઉપવાસ ચાલતા હોય પાણી પર, એક બાજુ એમની રસોઈ એ બનાવતા હોય, અમે બંને જ હોઈએ, ત્રીજું કોઈ સાથે હોય નહીં, તો એમનું મનોબળ પણ કેટલું બધું મક્કમ. કોઈ દિવસ એમણે એવું ન કહ્યું કે તમારે ઉપવાસ છે તો હું પણ નહીં ખાઉં. હું એમને કહું કે આટલા માટે ઉપવાસ મારે કરવાના છે, તમે જ તમારે એની આવશ્યકતા નથી, મારે આવશ્યકતા છે. તો એ સમજી જતા હતા અને મારા માર્ગમાં હંમેશા સહકાર આપતા હતા, કોઈ પણ વાર વિરોધ કરતા. તો ઉપવાસથી ઘણા બધા લાભો થાય છે. શરીરના લાભો તો થાય જ, પરંતુ મન ઘણું ઉદાત્ત બની જાય છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ બધું ધીરે ધીરે ઘટવા લાગે છે અને એની સાથે સાથે આપણું મન ધ્યાન તરફ, સમાધિ તરફ, સહેલાઈથી આગળ ચાલવા માંડે છે. અને પછી દિવ્ય કોટિના જે સંત પુરુષો હોય છે સંસારની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેનારા, તેમનો સમાગમ પણ આપણે માટે સહેલો બની જાય છે. તેમનો સમાગમ થઈ શકે, સમાધિમાં આપણું મન સહેલાઈથી જઈ શકે, બધું થઈ શકે છે. પણ તે ઉપવાસની પાછળ આપણો ઉત્સાહ હોવો જોઈએ, આપણી ધગશ હોવી જોઈએ, લગન હોવી જોઈએ, સહન કરવાની શક્તિ હોવી જોઈએ. નહીં તો આપણે એક બે દિવસ ઉપવાસ કરો તો પછી જપ કરવાનું મન નહીં થાય, પગ ઢીલા થઈ જશે. રોજનું જે કામ કરતા હશો તે પણ તમે નહીં કરી શકો, ધ્યાનમાં બેસી જ નહીં શકો, કમર એટલી બધી દુખશે, ઢીલી લાગશે તમને કે તમને સુવાનું જ મન થશે અને ઊંઘ પણ નહીં આવે, અનિદ્રા જેવું થઈ જશે, ભૂખે પેટે ઊંઘ પણ નહીં આવે. જો તમારી પાછળ પરમાત્માની પ્રીતિ હશે, પરમાત્માની કૃપા હશે, તો જ પરમાત્માની કૃપાથી તમને શક્તિ સાંપડશે અને તમે ઉપવાસ કરી શકશો. એટલે ઉપવાસ છે તે મોટામાં મોટી સાધના છે અને તે સાધના પ્રેમ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે ભક્તના જીવનમાં અથવા સાધકના જીવનમાં આપોઆપ આવી મળે છે. મોટા મોટા સાધકોના જીવનમાં આપણે જોઈએ છીએ કે એમને જ્યારે લગ્ન લાગી ગઈ કે પ્રભુના દર્શન કરવા જ છે, તો પછી એમણે અનાજ પાણી બધું મૂકીને એને માટે ફકીરી દાખલ તૈયાર થઈ ગયા. તો બસ ગમે તે પડે, વિહાસ અને શુષ્ય તો મેં શરીર ત્વગસ્થી માવસમ પ્રણયમ થઈ આપું. બુદ્ધ ભગવાને સંકલ્પ કર્યો કે આ શંકર ભલે મારું શરીર સુકાઈ જાય, જ્યાં સુધી મને બુદ્ધિની સત્યની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ શંકરથી ઉપવાસ થયો. પછી ખીર ખાતી એમણે વૈશાખી પૂનમને દિવસે, અને તે દિવસે પછી અમને સમાધિ થઈ, જ્ઞાનની અથવા શાંતિની પ્રાપ્તિ થઈ. બધાને ઉપવાસ જરૂરી છે સાધનામાં તેવું નથી, કેટલાકને જરૂરી હોય, કેટલાકને જરૂરી ન હોય, પણ એકાદ દિવસનો ઉપવાસ તો બધાએ કરવો જોઈએ, બધાએ કરવો જોઈએ. અને તેટલા માટે આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં 15 દિવસે એક એકાદશી આવે, 15 દિવસે એક એકાદશી, એટલે મહિનામાં 2 એકાદશી, તો 2 ઉપવાસ થાય. 2 ઉપવાસ કરવાથી ઘણા બધા લાભો થાય. આપણે ઉપવાસ સરખી રીતે કરતા હોઈએ તો, સરખી રીતે એટલે તે દિવસે પેટમાં ઓછામાં ઓછી વસ્તુ આપણે નાખવાની, એવી રીતે જો ઉપવાસ કરતા હોઈએ તો આપણને આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદો થાય, માનસિક રીતે પણ ફાયદો થાય, અને ઉપવાસનો તે દિવસ હોય તે દિવસ દરમિયાન આપણે એવો આગ્રહ રાખીએ કે ખોટું કંઈ ન થાય અને વધારેમાં વધારે ભગવાન નામ લેવાય, ગીતા રામાયણ એવા કોઈ ગ્રંથને વંચાય, સત્સંગમાં જવાય, દાન કરાય વધારે તે દિવસે, એવો જો આગ્રહ રાખી તો સાથે સાથે આપણો આત્મિક વિકાસ પણ ઉપવાસની સાથે થાય. આમ તો એકાદશ એટલે 11 થાય છે, એકાદશ એટલે 11, અને આપણું જે શરીર છે તેના 11 દરવાજાઓ છે. એટલે ઉપનિષદમાં એમ કહ્યું કે પૂરમ એકાદશમ દ્વારમ, આ શરીરરૂપી નગર છે તે 11 દરવાજાવાળું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શરીરને નવ દ્વારે કહ્યું, નવ દ્વાર વાળું, નવ દરવાજા વાળું. બે આંખના દરવાજા છે, બે કાનના દરવાજા છે, બે નાકના દરવાજા છે, મોઢાનો દરવાજો છે, દોટીનો દરવાજો છે, ગોદાનો દરવાજો છે, ઉપસ્થનો દરવાજો છે, અને ઉપર જે આપણે ચોપડી રાખીએ છીએ ત્યાં સહસ્ત્રદલ ચક્ર બ્રહ્મરંધ્ર મેડ્યુલા ઓબ્લોંગેટા આધુનિક વિજ્ઞાન તે એક દરવાજો છે. આવા 11 દરવાજાઓ આપણા શરીરના છે, જે દરવાજાઓ દ્વારા અંદર રહેલો આત્મા, અંદર રહેલી ચેતના બહારની દુનિયાનો સંપર્ક કરે. તો એકાદશી વ્રત એ શું છે કે 11 દરવાજાઓને બહાર જે આપણી ચેતના જાય છે તે ચેતનાને આ દિવસે આપણે અંદર ને અંદર રાખતા શીખીએ, આ દરવાજાઓને ચોખ્ખા કરીએ, આંખથી સારું જ જોઈએ, કાનથી તે દિવસે સારું જ સાંભળીએ, કથા વાર્તા સાંભળીએ, કોઈની નિંદા ન સાંભળીએ, કોઈની ખોટી આલોચના સાંભળવામાં આનંદ ન માનીએ, હાથથી પગથી આપણી ઇન્દ્રિયોથી તે દિવસે સત્કર્મ જ કરીએ, કુકર્મ આપણાથી ન થાય ભૂલી ચૂકે પણ તેનું ખાસ ધ્યાન રાખીએ, તો તે દિવસે આપણે વધારે ધ્યાન કરીએ, તે દિવસે વધારે જપ કરીએ, રોજ કરતા હોઈએ એકાદશીને દિવસે વધારે કરીએ, આત્મચિંતન વધારે કરીએ, થોડું મૌન રાખીએ એકાદશીને દિવસે, તો ઘણો આનંદ બહુ જ લાભ થાય. મેં તો વર્ષોથી એવો નિયમ રાખ્યો કે એકાદશી હોય ત્યારે એકલું દૂધ જ લેવું, બીજું કંઈ નહીં લેવું એકાદશીને દિવસે. લગભગ 1947 આવો નિયમ મેં રાખ્યો, 1947, અને તે વર્ષો સુધી ચાલ્યું. ઇંગ્લેન્ડમાં હો કે અમેરિકામાં હો કે ગમે ત્યાં હો, ભારતમાં હો, ભારતના કોઈ પણ રાજ્યમાં હો, તો હું કેવળ દૂધ એકાદશીને દિવસે લઉં અને એના પરિણામે ઘણો લાભ થાય, શારીરિક લાભ પણ ઘણો થાય. પછીથી જ્યારે મને ભયંકર માંદગી આવી હમણાં 2 વર્ષ પહેલા, ત્યારે પથારીમાં હોસ્પિટલમાં રહેવાનું થયું એટલે એકાદશી ક્યારે આવી, બારસ ક્યારે આવી કંઈ ખબર પડતી નથી, કયો વાર ક્યારે આવ્યો ખબર પડતી નથી, ખવાતું પણ નહોતું, એટલે લગભગ રોજ એકાદશી જેવું જ હતું. જે સાથે સેવામાં રહેતા હતા તે પણ મને કહેતા નહીં કે એકાદશી આવી કે ના આવી, કે તો મને કાંઈ તે વખતે ખ્યાલ પણ રહેતો નહોતો, એટલે સહજ રીતે જે ભોજન લેવાતું હતું તે લેવાયું. પછી જ્યારે મને બરાબર ખ્યાલ આવ્યો, શરીર જરા ઠીક થવા લાગ્યું, ત્યારે નબળાઈ એટલી બધી હતી કે હું થોડું ફરાળ કરવા લાગ્યો, થોડું ફરાળ કરવા લાગ્યો. પછીથી ધીરે ધીરે પાછી મને પૂર્વવત સ્વસ્થતા પ્રાપ્ત થવા લાગી શારીરિક દ્રષ્ટિએ, એટલે પાછો હું મારા પહેલાના નિયમ પર આવી ગયો. તો હવે આપણે દૂધ પર રહી શકીએ. હમણાં જ મેં મા સર્વેશ્વરીને કહ્યું ઇંગ્લેન્ડમાં આવ્યા પછી, તો આપણે હવે પહેલા જેવી રીતે એકાદશી કરતા હતા તેવી રીતે આપણે એકાદશી કરીએ તો વાંધો નહીં, હવે 15 દિવસમાં એકવાર આપણે ઉપવાસ કરવો જોઈએ, સારું છે, આપણે માટે પણ સારું છે, બીજાને માટે પણ સારું છે, સારું કામ તો આપણે કરવું જ જોઈએ. એટલે પછી અમે અમારા જૂના નિયમ પ્રમાણે ફળ ન લેવું, ફળાહાર ન લેવું એ ઉપર આવી ગયા, ધીરે 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 અમે એ ઉપર આવી ગયા. તો દરેક સ્વસ્થ માણસે પોતાના જીવનમાં વ્રત કરવું. આપણે ત્યાં તો કેટલા બધા વ્રતો થઈ ગયા છે, મંગળવાર કોઈ કરે ને, કોઈ શનિવાર કરે ને, કોઈ ગુરુવાર કરે ને, કોઈ સોમવાર કરે ને, એક બુધવાર કોઈ કરતી એવું મને ખબર નથી, રવિવાર તો કરે છે, શનિવાર કરે, શુક્ર પણ હવે બધા સંતોષી માનો શુક્રવાર ચાલુ થયેલો છે, ગુજરાતમાં તો બહુ ચાલે છે, ગુરુવાર પણ કરનારા છે, મંગળવાર છે, સોમવાર છે, રવિવાર છે દેવીના ભક્તોનો, પણ બુધ કોણ જાણે કેમ આપણે ત્યાં એ વાર તરફ હજુ કોઈનું ધ્યાન ગયેલું નથી. બાકી અઠવાડિયાના બધા જ વારો આપણે ત્યાં વ્રત કરનારાઓ કરે છે, પણ એ વારો કર્યા પછી પણ જે કરવાનું છે તે કરતા જીવન જે નિર્મળ થવું જોઈએ, પ્રભુમય બનવું જોઈએ, તે ખાસ તો આપણે ધ્યાન રાખવાનું. તે દિવસોમાં જો તેનું ધ્યાન ન રાખીએ તો આપણને પૂરો લાભ ન થાય. અને શરીરનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ કે આપણે જે વ્રત કરીએ છીએ તે વ્રત શરીરનું આરોગ્ય વધે એને માટે છે. એટલા માટે તે વ્રત દરમિયાન આપણે તેવા પદાર્થો ન ખાવા જોઈએ કે જે પદાર્થો આપણા પેટના બોજાને વધારે, તંદુરસ્તી બગાડે તેવા પદાર્થો ન ખાવા જોઈએ. અમારે ત્યાં એક પંડાજી આવેલા, મને કે કલ એકાદશી હે, મેં કહું બરાબર હે, આપ તો ખાયંગે નહીં ને કુછ, તો કે ભાઈ હમ તો કુછ નહીં ખાતે હૈ, હમ તો ફલાર કરેંગે. તમે કહ્યું શું ફલાર કરશો તમે, તો પણ કુછ ફલાર નહીં કરેંગે, હમ કલાકંદ ખાયંગે, કલાકંદ એક જાતની મીઠાઈ આવે છે, તો કે કલાકંદ હમ ખાયંગે. મેં કહ્યું એકાદ ટુકડો ખાશો, તો કે એકાદ ટુકડા તો અમારે દાંત નહીં રહી જાયગા, એકાદ ટુકડી કી ક્યાં કિંમત હૈ. તમે કોઈ કેટલું ખાશો, બે ટુકડા ખાશો, તો કે દો તો દો દાંત બે આ શકે, 32 દાંત હે, કમસે કમ 32 ટુકડે તો હો અમારે, ઓર દાંત કે આજુબાજુ જો ચમડી હૈ ઉસકો ભી તો થોડા પહોંચના ચાહીએ. યોગેશ્વરજી ક્યા આપ બાત કર રહે, તમે કે તારે ખાશો કેટલું એ કહો, તો કે આપણને ઓર્ડર આપતા એ ફાવે, તમારી મેનેજમેન્ટ કો ઓર્ડર આપ્યો જાઓ તારે, અમને તો ક્યાં માં ફાવે નહીં. તે ઓળખીતી એક મીઠાઈની દુકાન હતી અમારી, મેં એમને કહ્યું ત્યાં કહી આવજો, જે થશે એ બિલ અમે આપીશું. તે ત્યાં જઈને કહી આવ્યા, તે ભાઈ તો મારી પાસે આવ્યા, આ ઓર્ડર આપીને આવ્યા, બે કલાક પછી મારી પાસે આવ્યા. મને કે મહાત્માજી વાત શું છે, તો કહું કેમ, તો કે આ માણસ ઓર્ડર આપવા આવ્યો છે, મારે તો પૈસા આવે મને કાંઈ વાંધો નથી, પણ આ માણસનું કાંઈ ભેજું બેજું સલામત છે કે કેમ. તો કહું શું છે, તો કે એકાદશી કાલે છે અને મારે ત્યાં કલાકંદ મીઠાઈનો એને ઓર્ડર આપ્યો છે, અને તે મીઠાઈ એટલે ઓછામાં ઓછી એણે કહ્યું કે 10 કિલો મારે જોઈશે, પછી જીવતો રહેશે કે નહીં રહે. મેં કહ્યું તો એ જાણે ભાઈ, મેં એને પૂછ્યું પછી પંડાજીને, મેં કહ્યું 10 કિલો મીઠાઈ આપ અકેલે ખા જાયંગે કે ફિર લે જાયંગે. અરે ક્યા મહારાજ આપ કહેતે હો, હમ તો એક ટાઈમ મેં 10 કિલો ખાતે હૈ, હમ શામ કો તો ફિર વિચાર કરેંગે, હવે શામ કા કુછ હમને બતાયા હી નહીં આપકો, તો એ તો એક બાર કી બાત હૈ હમારી, ગજબ ની વાત થાય. મને કે આપકો શંકા હો તો હમ આપકે સામને ખાયંગે, સબ પુણ્ય આપકો મિલેગા. બોલો તો તારે ભાઈ આમને ખાવું હોય તો લાવી આપો, શું થાય એને, એમ ન થાય કે પૈસા આવું ના પાડીએ છીએ. તો 10 કિલો મીઠાઈ કેટલી બધી થાય, એ મોટું બંડલ બાંધીને પેલો લાવ્યો, કે તારે હું દર્શન કરું કા ખાય છે શું કરે. આવો અવસર તો જીવનમાં કોઈ કોઈક વાર દર્શન નો આવે. એ દુકાનવાળો બેઠો ત્યાં, અને પંડાજી પછી શાંતિથી મંત્રોચ્ચાર કરી, આસન પાથરી, બહુ મજાનું શરીર, સાથળ બાથળ હાડકું ક્યાંય દેખાય જ નહીં, બહુ મજાના બેઠા. અને કિલો એટલે આખો કલાકંદના આટલા મોટા ચોકઠા હોય, તો બે બે ચોકઠા બે બે ગફાકામાં મૂકતા ગયા, ચાવતા ગયા, 10 કિલો તો ક્યાંય સ્વાહા થઈ ગયું, પ્રબંધમાં કઈ ખબર જ ના પડે. મકું પત્યું, તો કે યોગેશ્વરજી દેખો, યે હમારી એકાદશી જબ હમ ઘર પર હોતે હૈ તબ તો હમ યે કરતે હૈ, લેકિન ઉપર સે યદિ પેટ કો ઠીક કરના હો તો કમસે કમ 1 કિલો દૂધ ગરમ ગરમ ચાહીએ, તભી યે સબ ઠીક હો સકતા. તમે કોઈ પીવું છે, તો કે આ મંગા દો તો અચ્છા. તો પછી 1 કિલો દૂધ મંગાવ્યું અને તે પણ પાછું પીધું. મેં કહું અબ ક્યાં હોગા, તો કે અબ તો બિસ્તર પર શોધે કાઈ હૈ યોગેશ્વરજી, હમ ક્યુ બેઠે રહે, સુવા એવું જોતું ના, પ્રેક્ટિસ જ એની માટેની લાંબા થવાની. અને તે લાંબા થયા, અને લાંબા થયા એટલે ઓછામાં ઓછા 5 કલાક પછી જાગ્યા, એ પેટ પર હાથ ફેરવતા ફેરવતા. બોલો, તો કે હમ તો હરેક એકાદશી એસી કરતે હૈ, હમકો તો એકાદશી સદ ગઈ હૈ, ઓર હમ એકાદશી કો સદ ગયે હૈ, દોનોં કા મેલ અચ્છા જમ ગયા હૈ, હમ એસે નહીં કરતે. અને પરિણામ એ આવતું કે એકાદશી પછી 2-3 દિવસે એમને ઝાડા છૂટ્યા, પેટ વધતું જ જતું, બાદી થયા જ કરતી. મેં કહું જુઓ તમને કેવું થાય છે, तो कि वो तो दो किलो कम मैं खाता हूं इसलिए जाड़ा होता है, यदि दो किलो ज्यादा खाता होता तो पेट अच्छा हमारा बनता, ये मानता नहीं। जीभनो जे स्वाद हतो ए स्वाद एमने परवश करतो खावानी पाछळ। तो व्रतनो आखो महिमा जे छे के ते दिवसे आपणे कंईक छोड़वानुं छे, તે દિવસે રોજ કરતા આપણે જે કરતા હોય તેના કરતા જુદું કરવાનું છે, તેને આપણે વ્રત કહીએ છીએ। એટલે હું પોતે એવી ભલામણ કરું કે આપણે સોમવાર કરો, મંગળવાર કરો, ગુરુવાર કરો, શનિવાર કરો, રવિવાર કરો, ન કરો જુદી વાત, પણ એકાદશી તો દરેકે કરવી એમ હું પોતે માનું છું। અને એકાદશી એવી કરવી જોઈએ કે તે દિવસોમાં ન રહેવાય તો ફળ લઈને આખો દિવસ કાઢવો, દૂધ લઈ તો દૂધ બહુ સરસ મળે છે, ગાયના દૂધ કેટલા ચોખ્ખા મળે, આપણા દેશમાં તો આવા ચોખ્ખા દૂધ મળતા પણ નથી, તો દૂધ સાથે તમે ફળ પણ અહીંયા સરસ મળે છે, બે વાર ફળ ખાઓ, એક વાર ખાઈને ન ચલાવાય તો કાંઈ વાંધો નહીં, પણ ખાઓ આ રીતે તો એનાથી તમારા પેટને થોડી રાહત થશે, પેટના થોડા વિકારો હશે તો પણ જશે, અને ઘરના માણસો પણ આશીર્વાદ આપશે કે ભલું ખાવ તમારું, રોજ ઉઠીને રસોડામાં અમારે જવાનું, એક દિવસ આજે આરામ છે 15 દિવસમાં, સારી વાત છે। તે દિવસે પછી તમે સત્સંગ કરો, વધારે જપ કરો, પ્રાર્થના કરો, તો ઘણો જ ઉપયોગી હેતુ સિદ્ધ થાય। ન જ તમારાથી રહેવાય તો પછીથી સાધારણ ફરાળની વસ્તુ કંઈક લો, ફરાળને કાઢી શકાય તો ઘણું સારું। પરદેશમાં એક વસ્તુ હું બહુ સારી જોઉં છું, ઘણી સારી, અને હું પણ પછી એ રીતે ટેવાઈ ગયો છું, જ્યારથી પરદેશ આવું છું ત્યારથી હું ટેવાઈ ગયો છું કે વધારે ભાગે પરદેશમાં એક જ વાર જમવાનું હોય છે સરખું। આ વસ્તુ મને બહુ ગમે છે, અને આપણે ત્યાં એવી કહેવત છે કે એક વાર જે જમે છે તે સુખી રહે છે, એને દર્દો ઓછા થાય, એક ભોગતા સદા સુખી। અહીંયા તો વધારે ભાગે માણસો નોકરી કરનારા હોય તો વહેલા જાય, મોડા ઘેર આવે, રાત્રે એક વાર, બીજા માણસો પણ વધારે ભાગે રાત્રે જમે। મોટલો વાળા શું કરે છે તે હજુ મને ખબર નથી, કારણ કે મોટલમાં રહેવાનો મારો અભ્યાસ છે, પણ એમના ભોજનાલયો હજુ મેં જોયેલા નથી કે કેટલું ખાય છે, ક્યારે ખાય છે, પછી હું પૂછતો નથી, હજુ મને ખબર નથી, પણ મને એમ લાગે છે કે મોટલ વાળા તો બે વાર ત્રણ વાર કંઈક લેતા હશે જ, નાસ્તો કરતા હશે, બપોરે ખાતા, કારણ કે ઘેર બેસીને કંઈ કામ તો પાછું રાખવું, જોબ હોય તો ખાવું હોય તો એ મળતું નથી, એટલે રાત્રે જ ખાવાનું વધારે ભાગે હોય એક વાર, તે નિયમ બહુ સારો છે। એક વાર જે જમે છે એને પેટના વ્યાધિ થતા નથી, અમે જોયું છે, ઘણું હળવું પેટ રહે છે, એને સ્ફૂર્તિ પણ કામની બહુ સારી રહે છે, સ્ફૂર્તિ પણ બહુ સારી રહે છે, પણ એક વાર ખાનારાએ પણ ધ્યાન રાખવું પડે। ઘણી વાર આપણે એમ માનીએ કે ભાઈ મારે કંઈ એક જ વાર ખાવાનું છે ને, એટલે બંને વારનું સાટું વાળવાની વૃત્તિ આવે, મારે તો એક જ વાર ખાવું, પીરસનારા પણ તમારે એક જ વાર છે ને, એટલે ઓવરડોઝ જેને આપણે કહીએ, ઓવરલોડિંગ પેટનું કરીએ તો પાછું નુકસાનકારક। એના કરતા ડાક્ટરો એમ કહે છે, આજનું મેડિકલ સાયન્સ, કે તમે ભલે બે વાર જમો, ભલે ત્રણ વાર જમો, પણ થોડું થોડું લો, મેડિકલ સાયન્સ એમ, એક વાર ઘણું લેવું એના કરતા બે વાર એટલાને જ વહેંચીને લેવું, અથવા ત્રણ વાર એટલાને જ વહેંચીને લેવું, તે આરોગ્યની દ્રષ્ટિએ વધારે સારું છે, અને પેટને બહુ શ્રમ પડશે નહીં। તો વ્રત આપણા જીવનમાં ઘણો મહત્વનો ભાગ શારીરિક રીતે ભજવે અને માનસિક રીતે ભજવે તેનું પણ આપણે ધ્યાન રાખવું, એટલે હું એકાદશી વ્રતનો પક્ષપાતી છું, પક્ષપાતી છું એટલું જ નહીં, પણ એકાદશી વ્રત થાય એવી ઈચ્છા પણ રાખું છું, બહુ સારું। ભારતના બધા જ માણસો જો એકાદશી વ્રત એક વાર કરે 15 દિવસમાં, તો કેટલું બધું અનાજ બચે, આપણા દેશમાં તો અનાજની સમસ્યા બહુ મોટી છે, કેટલું બધું બચે, કેટલો ખર્ચ બચે, કેટલા પૈસા બચે, ઘણું બધું લાભ થાય। વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે એને કહ્યું સોમવાર એક કરના ચાહીએ, રાષ્ટ્રીય બચત હોવી, આ ઋષિઓએ આપણે તો એકાદશીએ રાષ્ટ્રીય બચત ગણો ગમે તે ગણો પહેલેથી જ નક્કી કર્યો છે, એનાથી આપણને ઘણો લાભ પહોંચ્યો છે। વ્રતો હંમેશા આપણા જીવનને માટે ઉપયોગી છે, પછી તે ગમે તે સ્વરૂપમાં હોય, ગમે તે રૂપમાં. એટલે જે વ્રતો ન કરતા હોય તેમાં પણ વ્રતો નો નિયમ લેવો. વ્રત એટલે ખોરાકના જ વ્રત તેમ નથી, બીજા પણ વ્રતો હોય છે, જેમ કે હું ક્રોધ નહીં કરું, વ્રત જ નહીં. જેમ કે હું અઠવાડિયામાં આટલા દિવસ તો શરીર સંયમ પાળીશ જ, આ વ્રત થયું. જેમ કે મારી ઉંમર આટલી થાય પછી તો હું બ્રહ્મચર્ય પાળીશ જ, ગાંધીજીની જેમ આ વ્રત થઈ ગયું. કે હું 35 વર્ષનો થઈ ગયો તો હવે કસ્તુરબાઈ ને કસ્તુરબા કહીશ, આ વ્રત થયું. છોકરાઓ 3 થઈ ગયા, બધા 4 છોકરાઓ થઈ ગયા, મોટી ઉંમર થઈ ગઈ, હવે જે શક્તિ બચશે તે દેશની સેવામાં અમે વાપરીશું. કસ્તુરબા તો તૈયાર જ હતા, ગાંધીજી જ તૈયાર નહોતા. ગાંધીજી જ વધારે કામુક હતા એમ ગાંધીજી પોતે આત્મકથામાં કબૂલ કરે છે. તો ગાંધીજીએ સંકલ્પ કર્યો, કેટલા વર્ષ થયા, હવે 35 વર્ષ થઈ ગયા, છોકરા થઈ ગયા, પતિ હવે દેશની સેવા, ઘટેલી શક્તિ વળી આપણે ભેગી કરો. આ વ્રત જ થઈ ગયું સંયમનું વ્રત. કોઈ દાનનું વ્રત લે છે, કેટલા પૈસાનું દાન દર મહિને કે વર્ષે કે 6 મહિને કરવું જ. કોઈ માળાનું વ્રત લે છે, રોજની આટલી માળા કરવી જ, રોજનું આટલું ધ્યાન ધરવું જ, સવારે સાંજના 2 વાર પ્રાર્થના કરવી જ. કોઈ એવા વ્રત લે છે કે ભોજનમાં અમુક જ વસ્તુઓ લેવી, 2 જ વસ્તુ લેવી, 3 વસ્તુ. અમારે ત્યાં એક ભાઈ આવે છે અમદાવાદમાં, એનું એવું વ્રત છે કે ભોજનમાં 2 જ વસ્તુ લેવી, રોટલી દાળ તો 2 વસ્તુ આવી, રોટલી શાક તો 2 વસ્તુ આવી, અનેક વાર જમે છે. રાત્રે પછી કઈ ફળ પડવું, શરીર બહુ સારું છે, પદ્માસન સરસ વાળે છે, ઉંમર મોટી છે છતાં પણ રહી શકે, મનની મકમ છે. કે મારા વ્યાધિ હતા ને તે આનાથી દૂર થઈ ગયા, પેટના કે મને બહુ વ્યાધિ હતા, કમર સરખી રહેતી નહીં હું બેસતો ધ્યાનમાં ત્યારે, પણ જ્યારથી આ વ્રત મેં લીધું છે ત્યારથી હવે સરખો બેસી શકું છું. 1-2 કલાક છું, 3 કલાક પદ્માસનમાં કે હું સ્થિર બેસી શકું છું, મોટી ઉંમર હોય છે. તો ખોરાકના વ્રતની આવી અસર એના પર થઈ શકે છે. તો કેટલાક એવું વ્રત લે, 4 વસ્તુ જ ખોરાકમાં થાળીમાં લેવી, 3 વસ્તુ જ લેવી, 5 વસ્તુ જ લેવી. તો પોતાને અનુકૂળ પડે તેવા કોઈ પણ નિયમો વ્રતની અંતર્ગત આવી જાય છે. ગીતા પાઠ કરવો જ છે પછી જ જમવું છે, એનો ઘણા નાવું વ્રત હોય. હું 14 વર્ષ નો હતો ત્યારથી આવો નિયમ રાખું છું કે ગીતા પાઠ રોજ કરવો છે પછી જ જમવું. 14મો વર્ષ મને ચાલતું હતું ત્યારથી આ નિયમ હજુ ચાલે છે. હવે મારે કઈ ગીતાની જરૂર નથી, આખું મોડે થઈ ગઈ છે ગીતા તો, છતાં હું રોજ ગીતા વાંચું છું. જરૂર ન હોય છતાં વાંચું છું, કારણ કે સમય તો મળો છે, એનો સદુપયોગ કરવાનો છે. એટલે 1 અધ્યાય સંસ્કૃતનો વાંચું છું, નિયમ એટલે કરવાનો છે. તો તમે કોઈ પણ વ્રત, કોઈ પણ નિયમ સારું જીવનમાં ગ્રહણ કરો તો તે આપણા વિકાસને માટે બહુ ઉપયોગી સાબિત થાય છે, ઘણો ઉપયોગી સાબિત થાય છે, આપણને ઘણો લાભ પહોંચે છે. આપણા માં સર્વેશ્વરી છે, તે પણ વચ્ચે બધા વ્રતો બધા ઘણા કરે છે. વચ્ચે 3 મહિના કેવલ દૂધ પર, પાશેર દૂધ પર એમણે વ્રત કર્યું. તો સ્કૂલમાં તો જવાનું, પ્રિન્સિપલ તરીકે સર્વિસ કરે, સ્કૂલ તો બહુ દૂર, લીના ઉપર જાય તે ચલાવીને જતા, સાધન પોતે રાખે, બહુ દૂર વરાછારો ક્યાંનું ક્યાંય સુરતમાં, અને એમને રહેવાનું રામદેવ બંને છેડાઓ છે. એ જાય પાછા 1-2 મહિનો અમારા પ્રવચનો સુરત ચાલતા હોય તે સાંભળવા પડાવે, પછી ઘેર એક વાર દૂધ પાશેર થોડું ઘણું, એવી રીતે 3 મહિના સુધી એમણે વ્રત કર્યા. વચ્ચે પાણી પણ ન પીએ એવા વ્રતો કરે, વચ્ચે પાણી ઉપર જ વ્રત કરે, વચ્ચે વળી મગજ ખાઈને વ્રત, કેટલાક દિવસો એકલા મગ એવું વ્રત કર્યા જ કરે, વળી થોડા દિવસો થાય એટલે 9 દિવસ રામાયણનું આખું પારાયણ જ કરે, રામચરિત માનસનું જ પારાયણ 9 દિવસ સુધી. હમણાં ઇંગ્લેન્ડમાં અમે આવ્યા છીએ, તેમણે લેસ્ટરમાં હમણાં રામાયણનું પારાયણ 9 દિવસ કર્યું લેસ્ટર, પછીથી વળી પાછું 9 દિવસનું પારાયણ કેનેડામાં કરવાની એમની ભાવનાથી તે પૂરી કરી. આ રીતે કર્યા કરે, વચ્ચે વચ્ચે વળી વ્રત લે કે 5 દિવસમાં અમુક સંખ્યા જપ કરવાની, તો રોજની 250 માળા લગભગ કરવી પડે. 5 દિવસ સુધી એ રીતે વહેલા ઉઠીને કર્યા જ કરે, 250 માળા રોજની, ઘણો ટાઈમ બંધાય છે. નક્કી કરવું પડે. વ્રત સારું, કોઈ પણ વ્રત જે આપણને જીવનમાં ઉપયોગી છે તે આપણે લઈએ તો બહુ સારું. એમનો વ્રત છે, કોઈને ત્યાં ખાવું નહીં, બહુ સારી વાત, બહુ મજાની વાત. જમવું નહીં કોઈને ત્યાં. જાંબિયામાં એમના સગાભાઈને ત્યાં લગ્ન હતા અને બધા ગયેલા તો ત્યાં પણ એમણે કહ્યું કે હું જમીશ નહીં, જમીશ નહીં, લગ્નનું જમીશ નહીં. દૂધને ફળ જ ખાધા, સગાભાઈ હતા તો પણ ખરાબ લાગે કે સારું લાગે, નિયમ એટલે નિયમ. બોલે એ ભાઈ બારગામ બધે લઈ ગયા તો સગાન ત્યાં, તો હું જમીશ નહીં, હું કોઈનું જમીશ નહીં, મારે શું કામ જમવું જોઈએ? સંસારી માણસો જમે, મારે શું કામ જમવું જોઈએ? મારે સંસારના માર્ગમાં જવાનું નથી, હું જમીશ નહીં, દૂધ ફળ જમીશ નહીં. વ્રત, કોઈના પૈસા લેતા નથી, વ્રત. પ્રિન્સિપલ તરીકે રાજીનામું આપ્યું. માણસો પૈસા ઘણા ધરે છે કે મને ના આપતા, જરૂર નથી, બહુ સારું. વ્રત, કોઈનું કપડું લેતા નથી, વ્રત, બહુ સારું. અઘરું છે, મહાત્માઓ છોડતા નથી. કપડાના બધા ગરુજ થઈ જાય છે, કાર્ગોમાં મોકલવા પડે છે ભારત પછી કપડા, એવા કથાકારો આવે છે. છોડવું તો બહુ જઘરું, લેવામાં કંઈ બહુ મહેનત નથી, ન લેવામાં વધારે મહેનત છે. તો હું એને ઉત્તેજન આપું, સારી વાત, બહુ સારી વાત, ઘણી સારી વાત, આ બહુ સારું. અત્યારથી આવો જે નિયમ છે તે આગળ પર તમારું કલ્યાણ કરશે, બહુ સારી વસ્તુ છે. તો વ્રતો છે, દરેક માણસ અમુક અમુક વ્રતો ધારણ કરે અને તે પ્રમાણે ચાલે, તે એક જાતનું મનોબળ એના પરિણામે પેદા થાય છે. અને મનોબળ જે પેદા થાય એ માણસને શાંતિ આપે. તો જ્યાં સુધી માણસ ધ્રુવ નથી, મક્કમ નથી મનોબળવાળો, ત્યાં સુધી કોઈ વ્રતનું પાલન કરી શકી નથી, કોઈ વ્રત પડાય જ નહીં. એટલે હમણાં એમણે ગુજરાતમાં વ્રત રાખ્યું અહીં આવતા પહેલા કે રાત્રે 9 વાગે પછી બોલવું નથી. સવારે 10-11 સુધી બોલવું નહીં, રાત્રે 9 પછી. ઘણા માણસો આવી વાત કરવા કે બોલવું છે, બોલતું નથી, પોતાનું કામ કરે. હમણાં જ મને કહેતા હતા પાછા કે 10 વાગ્યા પછી હું વ્રત રાખું, બોલવું નહીં. તો કહું ભાઈ, એનું તો જીવન જ જુદું છે. 10 વાગે તો માંડ ઘેર આવશો, 40-50 માઇલ હાંક્યા પછી બોલો, ગુજરાતમાં જઈને કરજો જે કરવું હોય. ને વચ્ચે વચ્ચે આવા વ્રતો બધા નવા નવા લીધા જ કરે, એ સારું જીવન છે, સારું લાગે છે. તો દરેકે પોતાના ગજા પ્રમાણે વ્રત, તપ, સંયમ, ઉપવાસ કરવું જ જોઈએ. એમાંથી આપણને લાભ થાય છે, નુકસાન થતું નથી. અને દરેકનું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણો માનસિક, ચારિત્ર વિષયક, આધ્યાત્મિક વિકાસ પણ આ વ્રતોની સાથે સદા થતો જોઈએ. હવે મા સર્વેશ્વરી પોતાનું ભજન આપણને સંભળાવશે.
જે થવા श्याम गुरुजी हमारा Sahanau Bhunaku, Sahaviryam Karavavai,